समय सार भगवान कुनकुंद्राचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार मां कलश 206 नो स्वाध्याय आपणे करी रह्या छीए। कलश 206 एनो श्लोकार्थ एनो भावार्थ ए बधुं आपणे कर्युं छे। હવે આજે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનમાંથી કેટલાક અંશ આપણે લઈશું। એ પહેલા કળશની મૂળ વાત ઉપર આવીએ તો કળશ 206 માં ક્ષણિકવાદીઓનો જે મત છે, જેમ કે બૌદ્ધ મત છે, તે ક્ષણિકવાદીઓનો મત છે। એ લોકો આત્માને ક્ષણિક માને છે, નિત્ય નથી માનતા, અનિત્ય માને છે। એટલે આ બૌદ્ધ મત છે અને એવી એમની માન્યતા છે। તો એમાં આત્મા નિત્ય નથી, ક્ષણિક છે, તો જે કરે છે, કરતા છે, તે આત્મા જુદો છે અને જે ભોગતા છે એ આત્મા જુદો છે, એવી એમની માન્યતા છે। એટલે આવા ક્ષણિકવાદી મતનું ખંડન કરતા આચાર્ય ભગવાન આ કળશની અંદર આપણને સમજાવે છે। ભાઈ, એ માન્યતા તારી ખોટી છે, ભૂલ ભરેલી છે, આત્મા તો નિત્ય છે। બીજી રીતે કહીએ તો આ ક્ષણિકવાદી બૌદ્ધમતી એ ક્ષણિકને માને છે, આત્માના ક્ષણિક સ્વરૂપને માને છે, તો એમ કહેવાય કે માત્ર પર્યાયને માને છે, કે જે એક સમયનું સત છે એને માને છે અને એ નાશ થાય છે, બીજા ક્ષણે બીજી છે, ત્રીજા ક્ષણે ત્રીજી છે। એટલે નિત્ય આત્મા દ્રવ્ય જે છે એને તો એ માનતા નથી, દ્રવ્યને, મૂળ દ્રવ્યને માનતા નથી અને માત્ર પર્યાયને માને છે કે જેનો નાશ થાય છે। એટલે જ્યારે કર્તાપણું હતું તે પર્યાયનો નાશ થયો, ભોક્તાપણાની પર્યાય જુદી છે, એટલે એ એમ માને છે કે એ આત્મા જુદો છે। પણ એકલી પર્યાય તો હોય નહીં, દ્રવ્ય વિના પર્યાય ક્યાંથી હોય? પર્યાય તો અવસ્થા છે અને અવસ્થા કોઈક દ્રવ્યની હોય। એટલે જીવ દ્રવ્યના અસ્તિત્વનો સ્વીકાર ન કરવો, એને અવિનાશી ન માનવો, એને નિત્ય ન માનવો અને માત્ર પર્યાયની કલ્પના કરવી, એમાં કોઈ વાસ્તવિકતા રહેતી નથી। તો આપણે એ બધું પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ અને એમાંથી જે પ્રયોજનભૂત વાત છે એને પણ સમજીએ। પ્રવચન રત્નાકર ભાગ 9મો પાના નંબર 275 કળશ 206 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન। અહીંયા ગુરુદેવ કહે છે કે આ લોકમાં કોઈ ક્ષણિકવાદી બૌદ્ધમતી તો આત્માને ક્ષણિક માને છે। આત્મા વસ્તુ એ તો નિત્ય છે, ક્ષણે ક્ષણે તેની અવસ્થા બદલે છે, ક્ષણે ક્ષણે તે બદલતી અવસ્થાનું છળ પામીને ક્ષણિકવાદી આત્માને ક્ષણિક કહે છે। વિચારો પર્યાયને જ જુએ છે એટલે એને એમ થાય છે કે આ ક્ષણિક છે, પર્યાય છે, એને જ જુએ છે, મૂળ દ્રવ્યનો એને વિચાર નથી, એટલે બિચારો એમાં બોળવાઈ જાય છે। એટલે ગુરુદેવે એને માટે કેવા સરસ શબ્દ મૂક્યા છે કે ક્ષણે ક્ષણે તે બદલતી અવસ્થાનું છળ પામીને ક્ષણિકવાદી આત્માને ક્ષણિક કહે છે। જેની દ્રષ્ટિ પર્યાય તરફ છે ને, એને અનેક પ્રકારે ભૂલ થવા સંભવ છે। જેને સ્વરૂપને અનેકાંત દ્વારા નથી જાણવું અને એકાંતે જાણવું છે ને, એને તો ભૂલ જ થશે। બીજી અપેક્ષાએ શું વસ્તુનું સ્વરૂપ હોઈ શકે એવો એને વિકલ્પ પણ નથી આવતો, એ તો બિચારો અજ્ઞાનમાં, અંધકારમાં રખડશે। અહીંયા કહે છે કે જુઓ, આ માન્યતા ક્ષણિક વાદીની માન્યતા છે એને માટે ગુરુદેવ કહે છે કે જુઓ આ માન્યતા કેવી માન્યતા. એક ઉદાહરણ આપીને સમજાવે છે કે કોઈને અસાધ્ય કેન્સર થયું હોય તો કહે ને કે હવે હું નહીં રહું, હવે હું જરૂર મરી જઈશ, એમ કહે છે ને. આપણે તો વ્યવહારમાં જોઈએ છીએ, સાંભળીએ છીએ. ગુરુદેવ કહે છે અરે ભાઈ તું નહીં રહે તો ક્યાં નહીં રહે, જરા ઊંડાણથી વિચાર કરી અને એને જ સામો પ્રશ્ન પૂછ્યો હોય કે ભાઈ તું નહીં રહે એ વાત બરાબર, પણ તું ક્યાં નહીં રહે, શરીરમાં કે તારા આત્મામાં? તું આ શરીરને વિશે નહીં રહે, પણ તું તો રહેવાનો જ છે, તું ક્યાં જવાનો છે? હવે નહીં રહે એવો તું કોણ છો? હું નહીં રહું એમ જે બોલે છે તો હું એ કોણ છે જે નથી રહેવા વાળું? અરે કોઈ નથી રહેવા વાળું છે જ નહીં, એ નિત્ય છે. એટલે તું નહીં રહે એ માન્યતા જ તારી ભૂલ ભરેલી છે. તું આ શરીરને વિશે નહીં રહે એ વાત બરાબર છે, પણ કઈ તું નહીં રહે એમ તો છે જ નહીં. ગુરુદેવે કેટલું સરસ ઉદાહરણ આપ્યું છે કે આપણે બધા એમ જ કહીએ છીએ, બોલીએ છીએ, અને પાછા એમ પણ કહીએ છીએ કોઈનું અવસાન થાય તો બિચારા ચાલ્યા ગયા, જતા રહ્યા, બિચારા આમ કરીને જતા રહ્યા, અથવા તો ભોગવીને ગયા ને ભોગવ્યા વિના ગયા ને અકાળે મૃત્યુ પામ્યા ને, પણ જતા રહ્યા ચાલ્યા ગયા. પણ પછી કોઈ એમ નથી વિચાર કરતું કે ક્યાં ગયા ને એનું શું થશે ને, એ તો કોઈ વિચાર કરતું નથી. આપણે ઘરેથી નીકળ્યા હોઈએ અને ક્યાંક બીજા શહેરમાં જવાના હોઈએ તો જઈએ એટલે બધા આપણને કહે કે ત્યાં પહોંચીને ફોન કરજો, પછી જણાવજો પહોંચી ગયા એમ. બધાને કેટલી ચિંતા હોય, સુરતથી બોમ્બે જઈએ તો એ કહે કે પછી પહોંચીને ફોન કરજો, બોમ્બે પહોંચીને ઉતરીને ફોન કરજો. પણ અહીંથી આ ચાલ્યા જઈએ છીએ તો કોઈ એમ કહે છે કે તમે પછી ક્યાં પહોંચ્યા છો એ અમને કંઈ સમાચાર આપજો, દેવલોકમાં પહોંચ્યા હોય તો કે કંઈ નહીં. અહીંયા કહે છે કે ભાઈ તું નહીં રહે એ કહે છે તો ક્યાં નહીં રહે, શરીરમાં કે તારા આત્મામાં? હવે નહીં રહે એવો તું કોણ છો? કે છે કે કાંઈ ભાન ન મળે. નહીં રે કે એટલે એને ભાન જ નથી, પોતાનું જ ભાન નથી, એ તો શરીર નહીં રે, શરીર સાથે તું નહીં રે. તું તો ત્રિકાળ ઉભો છે ને પ્રભુ, તું તો ત્રિકાળ ત્રણે કાળે એવો ને એવો જ છે, એ ક્યાં નહીં રે એ પ્રશ્ન જ છે. આ પહેરણ અંગરખું બદલાય એટલે શું અંદર વસ્તુ બદલાઈ જાય છે? વસ્ત્ર બદલાય એટલે અંદર વસ્તુ કઈ બદલાઈ જાય છે? નથી બદલાતી. પહેરણ જીણ થાય તો શું શરીર જીણ થઈ જાય છે? એ પ્રમાણે નથી. એટલે આટલો સમજાવવા માટે દાખલો આપ્યો કે જે શરીર ઉપર પહેરણ રાખવામાં આવે છે એ બીજે દિવસે મેલું થઈ જાય એટલે બદલી નાખીએ છીએ. તો એવી રીતે આ શરીર જે છે એ અને આત્મા બે સાથે રહ્યા છે, અને શરીર પછી આગળ વધતા 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 આયુષ્ય પૂરું થતા છોડવાનો વખત આવે છે તો શરીર બદલાઈ જાય છે, બીજું શરીર મળે છે. પણ શરીર મળ્યા કરે છે એનો વિચાર કરવાનો છે કે ક્યાં સુધી શરીરો આપણે લેવા છે, અને શરીર કેટલા શરીર સારા છે એમ વિચાર કરીએ તો ખબર પડે કે આટલા બધા શરીર, 84 લાખ એ પ્રકારના શરીર છે. 84 લાખ યોની કહી ને એનો અર્થ એટલે કે એટલા પ્રકારના શરીર છે. આ માકડ ને મચ્છર ને કીડી ને મંકોડા ને ચાંચડ ને પક્ષીઓ અનેક જાતના ને દરિયાઈ જીવો અનેક જાતના ને કેટલા બધા પ્રકારના શરીરો, આ બેક્ટેરિયા કેટલાય પ્રકારના ને વાયરસીસ ને આ બધા જાત જાતના શરીર, કેટલા બધા જાતના શરીર છે. એમાં એક મનુષ્ય જાતનું પણ શરીર છે, અને એ શરીર પણ પાછા એમાં કેટલાય પ્રકાર, કાળા ને ધોળા ને આ ને તે ને, એટલે કેટલા શરીર છે. તો આટલી બધી જાતના શરીર છે તો એટલી બધી જાતના શરીરોમાં જવાવાળા જીવો હોય ને, તો પછી બધા જીવો જો એમાં જતા હોય તો આપણે પણ જઈએ કે ના જઈએ? થોડોક વિચાર કરીએ તો આપણને સમજાય કે આટલા પ્રકારના તો શરીર છે, તો મનુષ્યનું શરીર તો ભાગ્યે જ મળે એવું શરીર છે. આ શરીર મળ્યું છે એટલે એનો અર્થ એ મનુષ્યની પર્યાય મળી છે, એ બહુ દુર્લભ છે. અને આ બધા અનેક પ્રકારના શરીર, તિરેજના તો કેટલા બધા પ્રકાર છે, એમાં જવાના ચાન્સ ઘણા છે. એટલે જે મળ્યું છે એમાં આપણે ધર્મ કરી લેવો જોઈએ, સમય બગાડવો ના જોઈએ. શરીર તો બદલાવાનું જ છે. અને પછી આમને આમ શરીર 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 ક્યાં સુધી શરીર સાથે રહેવું છે? કેમ કે કોઈ સારા શરીર છે જ નહીં. દેવ અને મનુષ્યને બાદ કરતા બીજા કયા શરીર સારા છે? એટલે પછી એના કરતા શરીર રહિત થવાનો વિચાર કરીએ ને. આત્મા તો નાશ પામતો નથી. ગુરુદેવ અહીંયા કહે છે કે શરીર બદલતા વસ્તુ આત્મા ક્યાં બદલાય છે, શરીર નાશ પામતા આત્મા ક્યાં નાશ પામે છે, એ તો શાશ્વત ઉભો છે ને પ્રભુ. હવે હું નહીં રહું એ તારી માન્યતા જુઠ્ઠી છે. તેમ કોઈ ક્ષણિકવાદીઓ આત્માને ક્ષણિક માને છે એ પણ અસત્ય છે, જુઠ્ઠું છે. એવા ક્ષણિકવાદીઓ બદલતી અવસ્થાને દેખી આત્મતત્વને સર્વથા ક્ષણિક કલ્પીને પોતાના મનમાં કરતા ભોગતાનો ભેદ કરે છે, એટલે કે કરતા જુદો અને ભોગતા જુદો. કેમ કે જે ક્ષણે કરતાપણું હતું એ આત્મા નાશ પામ્યો એમ એ માને છે. એ આત્મા નથી નાશ પામ્યો, પણ એ પર્યાયનો વ્યય થયો છે, પર્યાય વિલીન થઈ ગઈ છે. જે કરતા તરીકે જે પર્યાય હતી એ વિલીન થઈ ગઈ છે, પણ એથી કરી આત્મા કઈ નાશ નથી પામ્યો. આ લોકો માત્ર પર્યાયને જ જુએ છે, એટલે એ પર્યાયને જ આત્મા કહે છે. દ્રવ્ય ગુણની તો વાત જ ભૂલી ગયા છે. જે નિત્ય રહેવાવાળું તત્વ છે એ વાત તો એ જાણતા જ નથી, એટલે માત્ર પર્યાયને જોઈ અને પર્યાય બદલાય છે એટલે એ એમ માને છે કે જે કરવાવાળી પર્યાય હતી એ જ આત્મા, એ કરવાવાળો આત્મા જુદો અને આ ભોગવવાવાળી પર્યાય જે છે એને આત્મા માને, એટલે ભોગવવાવાળો આત્મા જુદો, એમ કરતા અને ભોગતાનો ભેદ કરે છે. વર્તમાનમાં કાર્ય કોઈએ કર્યું અને તેનું ફળ બીજો આત્મા ભોગવશે એમ તેઓ માને છે. જેણે વર્તમાનમાં પાપના ભાવ કર્યા તે આત્માનો નાશ થઈ જશે અને ભવિષ્યમાં બીજો આત્મા થશે જે એનું ફળ ભોગવશે. એટલે અન્ય કરતા છે અને અન્ય ભોગતા છે, એક કરતા છે અને બીજો ભોગતા છે એમ તેઓ માને છે. એટલે એ જે ક્ષણિકવાદી છે એ લોકોનું એવું માનવું છે, એ પર્યાયને જ માને છે. એટલે કે વ્યય પામતી પર્યાય સાથે આત્મા વ્યય પામી ગયો અને ઉત્પાદ થતી પર્યાયમાં બીજો નવો આત્મા ઉત્પન્ન થયો એમ તેઓ માને છે. કેટલી મોટી ભૂલ! જે અવિનાશી તત્વ છે એને તો માનતા નથી, એને સમજતા નથી. આવી ઊંધી માન્યતા! ક્ષણે ક્ષણે આત્મા બીજો નવો નવો ઉત્પન્ન થતો જાય છે એમ આ ક્ષણિકવાદીઓનું માનવું છે. એવો આત્માને ક્ષણિક હોવાનું માને છે. ગુરુદેવ કહે છે કે પણ ભાઈ, તારી માન્યતા ખોટી છે, મિથ્યા છે. કેમ કે વસ્તુ નામ આત્મા એ નિત્ય છે, આત્મા નિત્ય છે, અવિનાશી છે, અને એ છે તો એને પર્યાય છે, એના વગર ક્યાં પર્યાય છે. જે ક્ષણિક જે દેખાય છે એ વસ્તુની સ્થિતિ છે, અવસ્થા છે, પર્યાય છે, અને એ બદલાય છે. અને જે બદલાય છે તો એ જેનું છે એને માન્યા વગર, જેનું છે એને માન્યા વગર એ બદલાય છે, એનું લક્ષ્ય કરવાથી શું ફાયદો? જે નથી બદલાતું એનું લક્ષ્ય કરવાનું છે. આત્મા કહીએ એટલે દ્રવ્ય ગુણ અને પર્યાય. તો દ્રવ્ય તો ગુણોનો સમૂહ છે, ગુણોનો પિંડ છે, એટલે દ્રવ્ય. એ ન બદલાતો અંશ અને પર્યાય, જે એની દરેક સમયની સ્થિતિ, જે બદલાતો અંશ, આમ બંને મળી અને આત્મા છે. તો જે બદલાય છે એને આપણે જાણીએ, પણ જે નથી બદલાતું, જે કાયમ રહે છે, જે ધ્રુવ રહે છે, એને માનીએ જ નહીં તો કેટલી મોટી ભૂલ આવે. ઋષિ કહે છે કે વસ્તુ નામ આત્માનું એવું એકાંત ક્ષણિક સ્વરૂપ નથી. પર્યાયને તું માને છે એ પ્રમાણે અને એ નાશ પામે છે એવી વાત નથી, એવું વાસ્તવમાં નથી. વાસ્તવમાં તો પર્યાય સ્વરૂપથી પલટવા છતાં આત્મા દ્રવ્ય સ્વરૂપથી શાશ્વત નિત્ય છે, એ જ કહે છે. પર્યાય પલટાય છે અને દ્રવ્ય એ હંમેશા શાશ્વત નિત્ય રહે છે. આગળ 276માં પાના ઉપર અહીંયા કહે છે કે ચૈતન્ય પ્રકાશના નૂરનું પૂર ચૈતન્ય ચમત્કાર પ્રભુ આત્મા તેના મોહને અજ્ઞાનને દૂર કરે છે. કેમ કે આ જે એની ઊંધી દ્રષ્ટિ છે, તો એ ઊંધી દ્રષ્ટિ એ કઈ રીતે દૂર થાય છે? તો શ્લોકમાં એમ કહ્યું કે એના નિત્યત્વ દ્વારા જ દૂર થાય છે. એટલે કે એવા આત્માના અવિનાશીપણા દ્વારા જ એ દૂર થાય છે ઊંધી માન્યતા. એટલે એને સમજાવે છે. મૂળ શ્લોકના અર્થમાં કહ્યું ને કે તેના મોહને એટલે અજ્ઞાનને આ ચૈતન્ય ચમત્કાર જ પોતે નિત્યતા રૂપ અમૃતના ઓગ અમૃતના સમૂહો વડે અભિસિંચન કરતો થકો દૂર કરે છે. એટલે એ લોકોની આ ઊંધી માન્યતાને દૂર કરવા માટે આત્માનું અવિનાશીપણું છે અને એવા અવિનાશી આત્મા કે જે અનુભવ ગમ્ય છે એવા અનુભવ દ્વારા એ ઊંધી માન્યતા દૂર થાય છે. કેમ કે અનુભવ થતા અનુભવ જયારે આત્માનો થાય છે ત્યારે આત્માનું અવિનાશીપણું આત્માનું અવિનાશીપણું એને પ્રત્યક્ષ થાય છે કે આત્મા અવિનાશી છે. એટલે કહે છે કે ચૈતન્ય પ્રકાશના નૂરનું પૂર ચૈતન્ય ચમત્કાર પ્રભુ આત્મા તેના મોહને અજ્ઞાનને દૂર કરે છે. એવી રીતે તો કહે છે કે નિત્યતા રૂપ અમૃતના ઓગ વડે અભિસિંચન કરીને, એટલે શું કે ક્ષણિક પર્યાયથી હઠી અંદર આનંદકંદ નિત્યાનંદ પ્રભુ આત્મા બિરાજે છે તેની દ્રષ્ટિ કરતા તે નિત્યતાના અમૃતનો સાગર પ્રભુ ઉછળીને પર્યાયમાં પ્રગટ થાય છે અને ત્યારે આત્મા ક્ષણિક છે એવા અજ્ઞાનનો નાશ થાય છે. સ્વરૂપની દ્રષ્ટિ થતા આત્માનું નિત્યપણું એને પર્યાયમાં પ્રગટ થાય છે એટલે એને અનુભવ સહિત એ ખ્યાલ આવે છે અને પછી આત્મા ક્ષણિક છે એવા અજ્ઞાનનો નાશ થાય છે. અંદર અનાદિ અનંત નિત્ય આનંદ સ્વરૂપ છો ને પ્રભુ, અનંત ગુણનો પિંડ નિત્ય જીન સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ છો ને. જેટલા પરમાત્મા થયા તે બધા અંદર શક્તિ હતી તે પ્રગટ કરીને થયા છે. તું પણ શક્તિ એ નિત્ય જીન સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ છે. તારા સ્વરૂપમાં ત્રિકાળ અતિન્દ્રિય ચૈતન્યમય અમૃત ભર્યું છે. પણ આવી વાત એને બેસે ક્યાંથી? જ્યાં સુધી સ્વરૂપની દ્રષ્ટિ થઈ નથી ત્યાં સુધી આ વાત બેસવી અઘરી. અને પર્યાયનું લક્ષ રહ્યા કરે છે એટલે એ તો બદલતી પર્યાયને જોઈ અને એમાં વિમોહિત થાય છે અને એને જ આત્મા માને છે. જે બદલાય છે એને જ એ આત્મા માને છે એટલે ક્ષણિક અવસ્થાને એ આત્મા માને છે. એટલે પોતાની જે શક્તિ છે એનો ખ્યાલ ક્યાંથી આવે? સ્વરૂપનું લક્ષ થાય તો ખ્યાલ આવે ને કે પોતે અવિનાશી છે અનંત ગુણનો સમૂહ છે અને પોતે પર્યાયમાં એવા પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકે એવો છે. શક્તિ અપેક્ષાએ તો દરેક આત્મા એવો જ છે પણ એમાંથી સિદ્ધ થયા છે એ બધા એ તો એમ પણ પ્રગટ કર્યું કે પોતે શક્તિ અપેક્ષાએ એવા હતા અને વર્તમાનમાં પર્યાય અપેક્ષાએ પણ એવા છે. બધા જ અનંત આત્મા કહીએ છીએ તો અનંત અનંત આત્મા બધા જ શક્તિ અપેક્ષાએ તો એવા છે જ, પણ એમાંથી અનંત જીવોએ તો એ પાછું એ પર્યાયમાં પણ પ્રગટ કરી દીધું. જે સિદ્ધ થયા એમણે તો પર્યાયમાં પણ પ્રગટ કર્યું કે પોતે ખરેખર પોતાની શક્તિ દ્વારા જ એ સિદ્ધત્વને પ્રાપ્ત કર્યું છે. એટલે કહે છે કે શક્તિ હતી તે પ્રગટ થઈ એટલે પર્યાયમાં એ બધા પરમાત્મા થયા. આપણે પર્યાયમાં પરમાત્માપણાને પ્રગટ કરવાનું છે. શક્તિ અપેક્ષાએ તો આપણે પણ પરમાત્મા સ્વરૂપ જ છીએ. આ વાત તો ગુરુદેવ વારંવાર કરે છે, વારંવાર યાદ કરાવે છે કે અનંત ગુણનો પિંડ નિત્ય જીન સ્વરૂપ એટલે પરમાત્મા સ્વરૂપ છો ને તું ભાઈ. અને જેટલા પરમાત્મા થયા એટલે કે જેમણે એવા શક્તિ અપેક્ષાએ પોતાના પરમાત્મા તત્વનો અનુભવ કર્યો અને પછી એવા પરમાત્મા તત્વને હંમેશને માટે એમણે પ્રાપ્ત કરી લીધું, પર્યાયમાં પ્રાપ્ત કર્યું, એવું પ્રગટ કર્યું, એ ક્યાંથી કર્યું? એ બધું એમને અંદરમાં શક્તિરૂપે હતું માટે થયું. કહે છે કે તું પણ શક્તિએ નિત્ય જીન સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ છો. તારા સ્વરૂપમાં ત્રણેકાળ અતિન્દ્રિય ચૈતન્યમય અમૃત ભર્યું છે. એનું લક્ષ્ય કરે તો આ બધું સહેલાઈથી સમજાય એવું છે અને આખો પુરુષાર્થ જેમ છે તેમ ઉપડે. ભાવાર્થ ઉપરના પ્રવચનમાં અહીંયા કહે છે કે જુઓ, અજ્ઞાનીને પોતાના ત્રિકાળી સ્વરૂપની ખબર નથી તેથી તે વર્તમાન પર્યાયને, વર્તમાન પર્યાય છે જે એક સમયની છે, એને જે આત્મા માને છે. જ્ઞાનીને પોતાના ત્રણેકાળ રહેવાવાળા સ્વરૂપની ખબર નથી જે બદલાતું નથી એવા સ્વરૂપની એને ખબર નથી, એને એને જોયું નથી એટલે એને એની ખબર નથી. તેથી જે એને દેખાય છે, જે જણાય છે એને આત્મા માને છે, એટલે પર્યાયને જ એ આત્મા માને છે, વર્તમાન પર્યાયને જ આત્મા માને છે. ક્ષણે ક્ષણે જે પર્યાય બદલાય છે તેને જ તે આત્મા માને છે. વર્તમાન જે આત્મા છે એટલે કે પર્યાય રૂપે જે આત્મા છે તે બીજે સમયે નથી, બીજે સમયે બીજો, ત્રીજે સમયે ત્રીજો, એમ એમની માન્યતા છે. ક્ષણિક મતવાદીઓની એવી માન્યતા છે, કેમ કે એ પર્યાયને આત્મા માને છે. તો આપણે પણ સમજીએ છીએ કે એ પર્યાય જે સમયે છે તે જ સમયે છે, પછીના સમયે એ નથી, પણ એને પર્યાય કહ્યું અને આ લોકો એને જ આત્મા માને છે. આ લોકો એને જ આત્મા માને છે એટલે એક સમય જે આત્મા છે એ બીજે સમયે નથી, બીજા સમયે છે ત્રીજે સમયે નથી, ત્રીજા સમયે જે આત્મા છે તે ચોથા સમયે નથી. હવે આ જે વાત છે એ જિનેશ્વર ભગવાનની વાણીમાં આવી, પણ એને એ પર્યાય તરીકે કહી, અને એ પર્યાય છે, એ પર્યાય છે તો એ દ્રવ્યની છે. તો આ લોકોએ અડધું સત્ય સાંભળ્યું અને બહાર નીકળી ગયા અને પોતે પોતાની મતિ કલ્પનાએ આવો ધર્મ સ્થાપી દીધો. સાથે જે ત્રિકાળ રહેવાવાળી ચીજ છે એનું તો જ્ઞાન કર્યું નહીં, માત્ર પર્યાયનું જ જ્ઞાન કર્યું ને એને જ આત્મા લઈને બેઠા. જિનેશ્વર ભગવાને તો બંનેની વાત કરી છે કે ભાઈ બદલાતો અંશ પણ છે ને ન બદલાતો અંશ પણ છે. બદલાતો અંશ છે તે સત છે, એક સમયનું સત છે, આ બધી વાત કરી તો એ બધી વાતને એમણે પકડી છે અને એને જ પછી આત્મા તરીકે એ જણાવે છે. એટલે પછી કરવા વાળો આત્મા જુદો અને ભોગવા વાળો આત્મા જુદો, પછી એમ જ પછી થઈ જાય ને, એવું અજ્ઞાન જ વર્તે ને. બૌદ્ધ મતમાં એટલે એ રીતે કરતા અને ભોગતા જુદા માનવામાં આવે છે. એ લોકો કરતા જુદો માને, ભોગતા જુદો માને એમ માને છે. અહીંયા આચાર્ય દેવ સમજાવે છે પાના નંબર 270 ઉપર કે એવી જે માન્યતા કરીને બેઠા છે એવા ક્ષણિકવાદી બૌદ્ધ મતીઓને અમે શું સમજાવીએ? અમારે કાંઈ સમજાવવા જેવું છે જ નહીં. આ ચૈત્યને જ તેનું અજ્ઞાન દૂર કરશે. આ ચૈત્યને જ એટલે તેનો આ ચૈત્યને આત્મા જે છે એનું એને જયારે લક્ષ કરશે ત્યારે એનું અજ્ઞાન દૂર થઈ જશે. આ ચૈત્યને જ તેનું અજ્ઞાન દૂર કરશે કે જે ચૈતન્ય અનુભવ ગોચર નિત્ય છે. નિત્ય છે એટલું નહીં પણ અનુભવ ગોચર છે. એટલે અનુભવ ગોચર કોને હોય? બધા જ જીવોને અનુભવ ગોચર તો છે. જે એનો પુરુષાર્થ કરે એને એ અનુભવ ગોચર છે, ન કરે ન કરે એમાં કોઈ શું કરે? આત્મા અનુભવ ગોચર છે, પોતાને અનુભવમાં આવે એવો છે, પણ સાચો પુરુષાર્થ નથી કરતા એટલે પછી એમ થાય છે કે ક્યાં છે આત્મા, આત્મા બતાવો, આવી વાત કરે છે. આત્મા બતાવો એને ઇન્દ્રિય દ્વારા આત્મા જાણવો છે. જે વસ્તુ ઇન્દ્રિય દ્વારા જણાય નહીં એને એને ઇન્દ્રિય દ્વારા જાણવી છે. બીજી બધી વસ્તુમાં તો એને વ્યવહારમાં તો સમજણ પડે છે કે વાયરસ છે તે એમને એમ જણાય નહીં આંખ દ્વારા, આ બધા બેક્ટેરિયા છે તે આંખ દ્વારા જણાય નહીં, એને માટે માઇક્રોસ્કોપની જરૂર પડે. તો એવી રીતે ભગવાન આત્માને જાણવો હોય તો અતિન્દ્રિય જ્ઞાનમાં એ જણાય એવો છે, એ ઇન્દ્રિય દ્વારા ન જણાય. એની પણ વિધિ હોય ને, બેક્ટેરિયોલોજીનો અભ્યાસ કરવો હોય અને આ બેક્ટેરિયાથી આ બેક્ટેરિયા કઈ રીતે જુદું પડે છે, કે વાયરોલોજીનો અભ્યાસ કરવો હોય તો વાયરસ કઈ રીતે જુદા પડે છે, શું છે, તો એને માટે એને વિધિ કરવી પડે ને. એ બધાને જોવા હોય, જાણવા હોય તો એમને ક્યાં જણાય છે? તો એમાં તો એને વાંધો નથી કે હા એમને ન જણાય. આપણે કહેવા જઈએ કે ના અમને આમ બેક્ટેરિયા બતાવો તો જ અમે માનીએ, તો આપણને શું કે ગાંડા થયા છો કે બેક્ટેરિયા થોડા એમ જણાતા હશે? જેનું માપ માઇક્રોનમાં હોય કે આંખથી ન જણાય, એ માઇક્રોસ્કોપમાં તમે તમને બતાવી શકીએ. ફોટોગ્રાફ એના બતાવે, આપણે કઈ ના ફોટોગ્રાફ તમે બતાવો પણ અમે ના માનીએ, એ તો કાગળ છે. તો આપણને એ શું કહેશે? જુઓ તો જુઓ આ માઇક્રોસ્કોપમાં. આપણે કહીએ કે માઇક્રોસ્કોપમાં જે દેખાય છે અમે નથી માનતા, એ કોને ખબર, એ માઇક્રોસ્કોપની અંદર જ કંઈક એવું હશે. આપણે એમ કહી શકીએ કે નહીં કે ભાઈ એમાં માઇક્રોસ્કોપમાં જેવું કઈ હશે કે જેને કારણે એ તમે જે બતાવો છો એ દેખાય છે, ખરેખર વાસ્તવમાં એ નથી, તો માઇક્રોસ્કોપની અંદરની જ કોઈ વસ્તુ છે. આપણે એવો વિરોધ કરવો તો કરી શકીએ ને? અને જો એવો વિરોધ કરીએ તો શું કહે આપણને? આપણને ગાંડા કહે કે નહીં? તો આ બધું આપણને સમજાય, ગળે વાત ઉતરે, પણ જયારે આત્માની વાત આવે ત્યારે લોકો દલીલ કરે કે આત્મા ક્યાં છે બતાવો. અરે જૈનમાં જન્મ્યા રોજ પૂજા કરે એવા માણસે મને જયારે એમ કહ્યું કે રમેશ ભાઈ આત્મા ક્યાં છે બતાવો, પછી પૂજા તો નહીં કરે જ ભાઈ તું? હું પૂજા તો કરવા રોજ જઉં છું. આ શરીર એ જ આત્મા, એથી વિશેષ આગળ વધવું જ નથી, શું કરીએ. એટલે અત્યારે ભગવાન કહે છે કે ભાઈ એને તો આ જે અનુભવ ગોચર છે એ આત્મા જયારે અનુભવમાં આવશે એટલે બધું જ એને સમજણ પડી જશે. કેમ કે દરેક આત્મા અનુભવ ગોચર છે, એમ નથી કે કોઈનો આત્મા અનુભવ ગોચર છે અને કોઈનો નથી, એમ તો છે નહીં. એ જે બૌદ્ધ મતમાં છે એને આત્મા અનુભવ ગોચર છે, અને સાંખ્ય મતમાં છે એને પણ આત્મા અનુભવ ગોચર છે, અને વૈદાંતિક છે એને પણ આત્મા અનુભવ ગોચર છે. જીવ માત્રને આત્મા અનુભવમાં આવે એવો છે, અને એમાં પચેન્દ્રિય થયો છે, સંઘની પચેન્દ્રિય થયો છે, એને માટે તો બહુ જ અનુકૂળતાઓ છે. પ્રયત્ન કરે ન જણાય એમ બને જ નહીં. કે છે કે જે ચૈતન્ય અનુભવ ગોચર નિત્ય છે એનું જ્ઞાન થતા એને એને ખ્યાલ આવશે જ, એને ખ્યાલ આવશે કે આત્મા અવિનાશી અનિત્ય છે, અને આ જે આત્મા નાશ પામે છે એ આત્મા નહીં પણ એ એની પર્યાય છે, એ વાત એને સમજાઈ જશે. આત્મા નાશ પામતો જ નથી, જે નાશ પામે છે જે ક્ષણે ક્ષણે બદલાય છે એ પર્યાય છે. આવી વાત એ બૌદ્ધ મતવાળાને એ ક્ષણિકવાદીને સમજાઈ જશે. ક્યારે સમજાશે? કે જ્યારે એને આત્માનું જ્ઞાન થશે ત્યારે. એટલે અમે તો એને શું સમજાવીએ? આચાર્ય દેવ કહે છે કે આ ચૈતન્ય જ એનું અજ્ઞાન દૂર કરશે, કે જે ચૈતન્ય અનુભવ ગોચર નિત્ય છે. પ્રતિ સમય પલટતું હોવા છતાં આચાર્ય કહે છે કે સ્વાનુભવમાં જે આ ચૈતન્ય નિત અનુભવાય છે તે જ એનું અજ્ઞાન મટાડશે. અર્થાંત નિત્ય ચૈતન્ય માત્ર વસ્તુનો અનુભવ થયે એની ભ્રાંતિ દૂર થશે. ચૈતન્ય વસ્તુનો અનુભવ એને થશે એટલે એની ભ્રાંતિ દૂર થશે. આવી વાત છે. નિત્ય શું અને અનિત્ય શું એવા નિત્ય અને અનિત્યના વિભાગની અજ્ઞાનીને ખબર નથી, તેનું અજ્ઞાન આ ચૈતન્ય જ દૂર કરશે. કે જે ચૈતન્ય અનુભવ ગોચર છે એટલે એને જયારે એ અનુભવમાં આવશે ત્યારે એનું અજ્ઞાન દૂર થશે. અનુભવ ગોચર છે અને નિત્ય છે, અવિનાશી છે, એટલે ગમે ત્યારે એને અનુભવમાં તો આવવાનો જ છે, કઈ નાશ તો પામતો નથી. પહેલી ક્ષણે જે આત્મા હતો તે જ બીજી ક્ષણે કહે છે કે હું પહેલા હતો તે જ છું. શું કહે છે? કે હું પહેલા હતો તે જ છું. પહેલી ક્ષણે જે હતો એ જ બીજી ક્ષણે એ કહે છે કે પહેલા હતો તે જ હું છું. પહેલી ક્ષણે જે હતો એ આત્મા બીજી ક્ષણે જયારે એમ કહે છે કે પહેલા હતો તે જ હું છું, એટલે એ શું થયું? એ જ્ઞાન થયું. કેવું? સ્મરણ. એટલે એને પ્રત્યભિ જ્ઞાન કહેવાય. આવું સ્મરણપૂર્વક પ્રત્યભિ જ્ઞાન આત્માની નિત્યતા બતાવે છે. પહેલા હોય અને બીજી વખતે બીજી ક્ષણે પણ એ હોય તો જ પ્રત્યભિ જ્ઞાન કહેવાય. એ જ બીજી ક્ષણે હોય અને એ એમ કે આ પહેલા હતું તે જ આ છે, એવા જ્ઞાનને પ્રત્યભિ જ્ઞાન કહીએ છીએ. એટલે પ્રત્યભિ જ્ઞાન છે. જો આત્માનો દરેક ક્ષણે નાશ થતો હોય, બૌદ્ધ માન્યતામાં જેમ કહ્યું છે એ રીતે આત્માનો દરેક ક્ષણે નાશ થતો હોય તો પછી પ્રત્યભિ જ્ઞાન હોય જ નહીં. પ્રત્યભિ જ્ઞાન પણ ખોટું પડે. પ્રત્યભિ જ્ઞાન છે એટલે એના દ્વારા પણ આત્માની નિત્યતા આપણને સમજાય છે. એટલે આવું પ્રત્યભિ જ્ઞાન આત્માની નિત્યતા બતાવે છે. જો જુદી જુદી જગ્યાએથી આપણને તર્ક દ્વારા પણ આ વસ્તુ સમજાય છે કે આત્મા નિત્ય છે. ઘણી રીતે આત્માના નિત્યપણાની વાત તો કરી શકાય. અહીં આગળ કહે છે કે કાલની વાત આજે યાદ આવે છે ને, સુરદેવ સમજાવે છે કે કાલની વાત આજે યાદ આવે છે ને, માટે યાદ કરનાર દ્રવ્ય આત્મા નિત્ય છે. ક્ષણવારમાં તે યાદ કરે છે કે કાલ હતો તે જ આજે આ હું છું. આ રીતે જાણનારું દ્રવ્ય ભગવાન આત્મા નિત્ય હોવાનું સિદ્ધ થાય છે. કરુણા કરીને ગુરુદેવ કહે છે કે ભાઈ, ત્રિકાળી દ્રવ્યની સિદ્ધિ વિના અને ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ વિના એનું વર્તમાન સમ્યક દર્શન સિદ્ધ થતું નથી. ત્રિકાળી દ્રવ્યની સિદ્ધિ વિના. ત્રિકાળી દ્રવ્યની સિદ્ધિ એટલે શું? ત્રિકાળી દ્રવ્યને તમે સિદ્ધ કરો. ત્રિકાળી દ્રવ્યને તમે સિદ્ધ કરો, પ્રૂવ કરો. કઈ રીતે પ્રૂવ કરો? એને તમે અનુભવો ત્યારે એ સિદ્ધ થયું, એ તમારે માટે ત્યારે સિદ્ધ થયું. કોઈ પણ વસ્તુ આમ છે એવું આપણે સિદ્ધ કરવું હોય તો એમાં આપણે ઊંડા ઉતરવું પડે ને. તો અહીંયાની વિધિ પણ બતાવી કે તમે એનું લક્ષ્ય કરો, એની દ્રષ્ટિ કરતા તમને એ ત્રિકાળી દ્રવ્ય અનુભવમાં આવશે એટલે સિદ્ધ થશે. એમ ત્રિકાળી દ્રવ્યની સિદ્ધિ થશે. અને એમ થશે તો જ સમ્યક દર્શન પ્રગટ થશે. એટલે ત્રિકાળી દ્રવ્યની સિદ્ધિ વિના અને ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ વિના એનું વર્તમાન સમ્યક દર્શન સિદ્ધ થતું નથી. એટલે જેને સમ્યક દર્શન છે એને તો એ સિદ્ધ થઈ જ જાય છે, એને તો એ ત્રિકાળી દ્રવ્ય છે એ સિદ્ધ જ છે, કેમ કે એની દ્રષ્ટિ પણ ત્યાં જ રહે છે. સ્મરણપૂર્વકનું પ્રત્યભી જ્ઞાન આત્માની નિત્યતા સિદ્ધ કરે છે. કાલે જોયું હતું તે જ આ ગામ હું આજે જોઉં છું, એવું જે પ્રત્યભી જ્ઞાન અથવા તો કાલે જે વસ્તુ જોઈ હતી એ જ આ વસ્તુ છે એમ આપણે જયારે કહીએ છીએ તો એ પ્રત્યભી જ્ઞાન છે. એ પ્રત્યભી જ્ઞાન એ આત્માની નિત્યતા બતાવે છે. પેલા પદાર્થની નિત્યતા નથી બતાવતું. કોઈ પણ પદાર્થ આપણે લીધો હોય આત્મા અને જોયો અને પછી આપણે કહીએ કે આ હું ગઈકાલે આવ્યો તો એ જ છે ને, આપણે શર્ટ જોઈએ શોપમાં ગયા હોઈએ ને ત્યાંથી શર્ટ આપણે જોઈએ સ્ટોરમાં ગયા હોઈએ ને પછી આપણે બીજે દિવસે પણ જઈએ ને પછી કઈ કા કાલે આ પેલું આ શર્ટ જોયું તો આ એ જ શર્ટ છે, તો એ શર્ટની નિત્યતા નથી, એ જોનારની નિત્યતા દર્શાવે છે. હું છું અને હું નિત્ય છું, કેમ કે એ શર્ટ છે એ જ છે એવું એવું જ્ઞાન, એ સ્મૃતિ જ્ઞાન જેને પ્રત્યભી જ્ઞાન કહેવાય, એટલે એ દ્વારા નિત્યતા તો કોની પ્રસિદ્ધ થાય છે? આત્માની નિત્યતા પ્રસિદ્ધ થાય છે. અહીં બૌદ્ધમતી કહે છે કે જે પહેલી ક્ષણે હતો તે જ હું બીજી ક્ષણે છું એવું માનવું તે તો અનાદિ અવિદ્યાથી ભ્રમ છે. એ ભ્રમ મટે ત્યારે તત્વ સિદ્ધ થાય, સમસ્ત ક્લેશ મટે. આ કોની માન્યતા? બૌદ્ધની. બૌદ્ધ એવું માને છે. અહીંયા સમજાવે છે કે જુઓ, બૌદ્ધ મતી સ્મરણ પૂર્વકના પ્રત્યભી જ્ઞાનને અવિદ્યાજનિત ભ્રમ ઠરાવે છે. હવે પ્રત્યભી જ્ઞાન તો છે અને બધાને એ અનુભવમાં આવે છે અને છતાંય એને અવિદ્યાજનિત ભ્રમ ઠરાવે છે. પ્રત્યભી જ્ઞાન તો છે જ ને, અને એને એ ભ્રમ કહે છે, અને એ ભ્રમ પાછો મટે તો તત્વ સિદ્ધ થાય અને ક્લેશ મટે એમ એ કહે છે. ભાઈ એમ નથી, પ્રત્યભી જ્ઞાન તો છે જ, દરેકને છે. વાસ્તવમાં ક્ષણે ક્ષણે પલટતી અવસ્થા જેટલો હું નથી, પર્યાય જેટલો હું નથી, દરેક ક્ષણે જે અવસ્થા બદલાય છે એટલો માત્ર હું નથી, અવસ્થા જેટલો નથી, એવી તો અનંત અવસ્થા બદલાય છતાંય એનાથી જુદો હું ભગવાન આત્મા છું. અને એટલી એ અવસ્થાઓ એની જે બદલાય છે એનું મૂળ કારણ હું ભગવાન આત્મા દ્રવ્યથી છું એવો સ્વીકાર કરવો જ રહ્યો. જે બદલાતું નથી એનો સ્વીકાર કર્યા વિના એકલી પર્યાયનો સ્વીકાર થઈ શકે જ નહીં, એકલી પર્યાય હોય નહીં. વાસ્તવમાં ક્ષણે ક્ષણે પલટતી અવસ્થા જેટલો હું નથી, હું તો ત્રિકાળ નિત્ય વિજ્ઞાન ઘન છું એવી દ્રષ્ટિ થાય ત્યારે એનું અજ્ઞાન મટે અને ક્લેશ દૂર થાય. બાકી બીજી રીતે કઈ ક્લેશ દૂર થાય એમ બને નહીં. એટલે કહે છે કે ભાઈ પહેલા સાચો નિર્ણય કરવો પડશે. તેનો સાચો નિર્ણય પોતાના આત્માનો સાચો નિર્ણય કરવો પડશે. બહાર બીજાનો બધાનો નિર્ણય કરે, બીજે બધે હોશિયારી કરે, પણ પોતાના સ્વરૂપનો સાચો નિર્ણય કરવાની દરકાર કરતા નથી. અહીંયા કહે છે કે કૃપાળુ દેવે પણ કહ્યું છે ને કે આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, બાળાદિવૈત ત્રણનું જ્ઞાન એકને થાય. બાળક, યુવાન અને વૃદ્ધ એ ત્રણેયનું જ્ઞાન કરનારો એ પોતે જ છે. એટલે એ પહેલા પણ હતો, અત્યારે પણ છે, ભવિષ્યમાં પણ હશે. ભૂતકાળમાં હતો તો પછી ભવિષ્યમાં પણ હશે જ, એટલે નિત્યતા તો ત્યાં સિદ્ધ થઈ જાય છે. એ પલટવું છે એ પર્યાયમાં છે. કૃપાળુ દેવી બે લીટીમાં બધું જ કહી દીધું. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, અને પછી એને સિદ્ધ કર્યું. કઈ રીતે? કે જો બાળાદિ વય ત્રણનું જ્ઞાન એકને થાય, એ કરનારો એ જ છે, બધી જ અવસ્થાઓનું જ્ઞાન કરનારો એ એક જ છે, પોતે જ છે, એટલે એ દ્વારા એ પોતે નિત્ય છે. આ નિત્યપણાની વાત કૃપાળુ દેવે આ રીતે કરી છે. પૂર્વે બાળક અવસ્થા હતી, વર્તમાન ભગવાન અવસ્થા છે, ભવિષ્યમાં વૃદ્ધ અવસ્થા થશે. આમ દેહની ત્રણ અવસ્થાનું જ્ઞાન જે ત્રિકાળી એક છે તેને થાય છે, અને આ ત્રિકાળીની દ્રષ્ટિ કરતા સમ્યક દર્શન થાય છે, ભ્રાંતિ ટળે છે. ત્રિકાળીની દ્રષ્ટિ કરનાર તો પર્યાય છે, પણ તે દ્રષ્ટિની પર્યાયનો વિષય એ ત્રિકાળી નિત્ય પ્રભુ આત્મા છે. જે થાય છે તે પર્યાયમાં થાય છે, જ્ઞાન થાય છે, સમ્યક જ્ઞાન થાય છે તે પર્યાયમાં થાય છે, સાચી સમ્યક શ્રદ્ધા થઈ તો પણ પર્યાયમાં થયું, આનંદ આવ્યો અલૌકિક આનંદનું વેદન થયું તો પણ પર્યાયમાં થયું, બધું જ થાય છે પર્યાયમાં. અને એ પર્યાય એ સમયે છે, પછી બીજા સમયે બીજી પર્યાય છે, ભલે કદાચ એવી ને એવી હોય તો પણ એ બીજી પર્યાય છે. અને દરેક પર્યાય છે તે એક સમયની છે, બીજા સમયે બીજી પર્યાય ઉત્પન્ન થાય છે, આવું પર્યાયનું સ્વરૂપ છે. છતાં પણ એ પર્યાયો ધ્રુવનું લક્ષ કરતા થાય છે એટલે ધ્રુવ છે અને એનું લક્ષ કરતા એ પર્યાય થાય છે. એટલે એ પર્યાયનો વિષય, દ્રષ્ટિનો વિષય, એ પર્યાય થઈ તો એમાં એનો વિષય શું છે? તો ધ્રુવ છે, નિત્ય પ્રભુ આત્મા છે. તે પર્યાય તો થઈ પણ તે દ્રષ્ટિ કરી એટલે પર્યાય થઈ. ત્રિકાળીની દ્રષ્ટિ કરનાર પર્યાય છે પણ તે દ્રષ્ટિની પર્યાયનો વિષય ત્રિકાળી નિત્ય પ્રભુ આત્મા છે. વિષય પર નથી, બીજો કોઈ પર પદાર્થ નથી, બહારનો કોઈ પદાર્થ છે કે સામે બિરાજમાન તીર્થંકર ભગવાન છે એ પણ નહીં, એ કોઈ વિષય નથી. પોતાના નિર્મળ પરિણામ થાય છે, પોતાની નિર્મળ પર્યાય થાય છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પર્યાય થાય છે, તો એમાં વિષય તરીકે ત્રિકાળી ભગવાન આત્મા છે કે જે નિત્ય છે. ત્રિકાળી ધ્રુવ નિત્યની દ્રષ્ટિ થયા વિના બધું થોખા છે. અહીંયા બૌદ્ધ મતી શિષ્યના તર્કનો ઉત્તર આપવામાં આવે છે, કહે છે કે હે બૌદ્ધ, તું આ જે દલીલ કરે છે તે આખી દલીલ કરનાર એક જ આત્મા છે કે અનેક આત્માઓ છે? કેમ કે તું તો દલીલ કરનારો કરતા એકને માને છે અને ભોગવનારો બીજાને માને છે, તો આ એક જ આત્માએ દલીલ કરી આખી દલીલ કરવામાં કેટલો બધો સમય ગયો હશે? એટલે એક જ આત્મા દલીલ કરે છે કે અનેક આત્માઓ કરે છે? તારી દ્રષ્ટિએ તો બધા અનેક આત્માઓ થયા ને, કેમ કે કેટલી બધી પર્યાયો થઈ ગઈ. આખો પ્રશ્ન પૂછે એમાં કેટલી બધી પર્યાય થઈ જાય. વળી તારી આખી દલીલ એક જ આત્મા સાંભળે છે એમ માનીને તું દલીલ કરે છે, સામે તું જેને દલીલ કરીને સમજાવે છે તો ત્યાં પણ બદલાતો હશે ને આત્મા? તો પછી જેને સાંભળ્યું તો બદલાઈ ગયો, એને તો અડધું જ સાંભળ્યું ને ચાલ્યો ગયો એમ સમજાય ને. સામેવાળો આત્મા સાંભળનારો એ પણ ક્ષણ પૂરતો જ હોય તો એ તો તારી આખી દલીલ પણ સાંભળી નથી શકતો, તું આખી દલીલ કરી શકતો નથી. એટલે બંને રીતે તારી માન્યતા તો ખોટી જ પડે છે એમ અહીંયા તર્ક દ્વારા સમજાવે છે. કે તું દલીલ કરે છે આખી દલીલ પૂરી થતા સુધીમાં અનેક આત્માઓ પલટાઈ જાય છે એમ માનીને દલીલ કરે છે? જો અનેક આત્માઓ પલટાઈ જતા હોય તો તારી આખી દલીલ તો કોઈ આત્મા સાંભળતો નથી, તો પછી દલીલ કરવાનું પ્રયોજન શું? ઉપદેશ કરવાનો અર્થ જ રહેતો નથી. ન તો એ ઉપદેશ કરી શકે છે કે ન તો સામેનો આત્મા કોઈ ઉપદેશ આખો ગ્રહણ કરી શકે છે, કેમ કે આત્માઓ તો બદલાઈ ગયા. એટલે એ વાત ખોટી છે. આ રીતે વિચારતા, બંને તરફથી વિચારતા, કે ઉપદેશ આપનાર અથવા દલીલ કરનાર છે એનો વિચાર કરતા અને એને સાંભળનાર છે એનો પણ વિચાર કરતા, આ દરેક સમયે આત્મા નાશ પામે છે એવી બૌદ્ધ મતની જે દલીલ છે ખોટી છે. અનેક રીતે વિચારી જોતા તને જણાશે કે આત્માને ક્ષણિક માનીને પ્રત્યભી જ્ઞાનને ભ્રમ કહી દેવો એ વાત યથાર્થ નથી. પ્રત્યભી જ્ઞાનને ભ્રમ ન કહેવાય. પ્રત્યભી જ્ઞાન દ્વારા આત્માની નિત્યતા ખ્યાલમાં આવે છે, સમજાય છે. શું કહે છે? આ આખી દલીલ કરનાર એક જ આત્મા છે કે અનેક આત્માઓ છે? જો અનેક છે તો દલીલ કરનારો તો કોઈ ઠરતો નથી, કોઈ એક દલીલ કરવાવાળો તો થયો નહીં, બધા અનેક કરે છે તો એમાં કોણ એ દલીલને કરનારો કહેવાય? તથા જો એક જ હોય તો અમે કહીએ છીએ તેમ આત્માનું નિત્યપણું સિદ્ધ થઈ જાય. વળી આખી દલીલ સાંભળનારો કોઈ એક આત્મા છે કે ક્ષણે ક્ષણે પલટાઈ જતા અનેક આત્માઓ છે? જો અનેક આત્માઓ છે તો તારી પૂરી દલીલ તો કોઈ સાંભળતું નથી, તો પછી દલીલ કરવાનું પ્રયોજન શું? વળી તું જો એમ કહે છે કે ક્ષણે ક્ષણે આત્મા તો નાશ પામી જાય છે પણ તે સંસ્કાર મુક્તો જાય છે, તો તે પણ યથાર્થ નથી. એ લોકો એવી પણ દલીલ કરે કે આ એ સંસ્કાર મુક્તો જાય, નાશ પામે પણ એ પેલો આત્મા છે જે સંસ્કાર મુક્તો જાય. એ સંસ્કાર મૂકે ક્યાં અને પકડે કોણ? એ સંસ્કારને ગ્રહણ કોણ કરે? કેમ કે આત્મા નાશ પામે તો આધાર વિના સંસ્કાર રહે ક્યાં? આધાર વિના સંસ્કાર કેવી રીતે રહે? ના રહી શકે. વળી કદાચિત એક આત્મા સંસ્કાર મુકતો જાય તો પણ તે આત્માના સંસ્કાર બીજા આત્મામાં પેસી જાય, એવો નિયમ ન્યાય સંગત નથી. પેલાની વસ્તુ પેલામાં પહોંચે એવું પણ કેવી રીતે રહે? તું પર્યાય માત્ર ક્ષણિક આત્માને માને છે. બૌદ્ધને કહે છે કે ભાઈ તું પર્યાય માત્ર ક્ષણિક આત્માને માને છે, પણ જૈન મતમાં તો તેને પર્યાય મુંડ કહ્યો છે. પર્યાય માત્ર આત્મા માને એને મૂંઢ કયા છે, એ મિથ્યા દ્રષ્ટિ છે. જેટલું પર્યાયમાં જે છે એને જ માને અને દ્રવ્યને નથી માનતા, એ મિથ્યા દ્રષ્ટિ મૂંઢ છે. વર્તમાન પર્યાયને માને, આ શરીરને માને, આ શરીરને માને, મનુષ્યના શરીરને માને અને આત્માને નથી માનતા, એ મિથ્યા દ્રષ્ટિ છે. એ તો પર્યાય છે, મનુષ્યપણું એ ગતિ છે એવી પર્યાય થઈ છે અને એને અનુરૂપ શરીર મળ્યું છે. એટલે જે પોતાને શરીર રૂપે માને છે કે હું રમેશ છું, કે આ શરીર છે તે મારું છે, એવી જે માન્યતા કરે છે, શરીરમાં પોતા પણ માને છે, એ બધા પર્યાયને માનવા વાળા થયા, એ મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. આ શરીર મન વાણી ઇત્યાદિ તો આત્મા નથી, પણ પુણ્ય પાપના ભાવ થાય તે આત્મા નહીં, કેમ કે એ બધું પણ પર્યાય, એ પણ બધું પર્યાયમાં થાય છે. પુણ્ય કે પાપના એટલે શુભ કે અશુભ ભાવ થાય એ પણ પર્યાય છે, એવા ભાવ થયા એવી પર્યાય થઈ. એટલે એને વર્તમાન જ્ઞાનની પર્યાય જેવી દશા છે એવી દશાને જાણે, પણ એવડી દશા જેવડો તું છે એમ નહીં, એને એને જાણે કે આ પર્યાય છે. જ્ઞાની પણ એને જાણે, પણ એવડો પોતે છે એમ નથી જાણતા. વર્તમાન જ્ઞાનની જે દશા છે એ આ પર્યાયને જાણે, પણ એ પર્યાય જેવડો પોતે છે એમ નહીં. એટલે કહે છે કે પુણ્ય પાપના ભાવ થાય તે આત્મા નહીં, અને વર્તમાન જ્ઞાનની જે દશા છે તેવડો એ આત્મા નહીં. વર્તમાન જ્ઞાનની દશામાં રૂચિ કરીને જે રહ્યો છે તે પર્યાય મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. વર્તમાન જ્ઞાનની દશામાં, વર્તમાન જ્ઞાનની દશામાં તો એ પર્યાયને જાણે છે ને, એટલે વર્તમાન જ્ઞાનની દશામાં ગમે તે પર્યાયને જાણતો હોય તો એ પર્યાયને જ્યાં સુધી જાણે છે ત્યાં સુધી એ મિથ્યા દ્રષ્ટિ મૂંડ છે. પણ સ્વરૂપનું લક્ષ્ય કરે છે અને એનું જ્ઞેય એનો આત્મા છે એમ એ પોતે પોતાને જાણે છે તો એમાં કોઈ દ્વેષ નથી, અને જ્ઞાન જ્ઞાન ભાવે પરિણમે છે, અને એમ થતાં સમ્યક દર્શન થાય છે. જે એક સમયની દશાઓની પાછળ આખો નિત્ય આનંદ ચિદાનંદ પ્રભુ આત્મા રહેલો છે તેની દ્રષ્ટિ કર્યા વિના પર્યાયની રૂચિમાં જે પડ્યો છે તે મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. દ્રવ્ય દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ માટે વિચાર કર, આત્માને ક્ષણિક માનીને તું પ્રત્યભિ જ્ઞાનને ભ્રમ કહે છે, પણ તે યથાર્થ નથી. કાલે જેને જોયો હતો તે આજ છે એવું જે જ્ઞાન, તે પ્રત્યભિ જ્ઞાન છે, અને તે જ્ઞાન કરનાર દ્રવ્યને નિત્ય સિદ્ધ કરે છે. તે જ્ઞાન કરનારો જે છે એ જ પોતે પોતાને સિદ્ધ કરે છે, કે પોતે છે હોવા પણ છે, કાલે હતો તો આજે એ કહી શકે કે એ કાલની વસ્તુ એને જોઈ હતી. એટલે કાલે હતો તો આજે છે, તો એ જ પ્રમાણે આવતીકાલે પણ હશે. એ પ્રમાણે એક કાલ માટે છે તેનો અર્થ એની આગળના કાલ માટે પણ, પરમ દિવસે પણ હતો ને એના આગલા દિવસે પણ હતો, એ પણ એનાથી નક્કી થઈ જાય છે. એટલે એનો અર્થ કે ક્યારેય ન હતો એટલે હંમેશ હતો, અને એ જ પ્રમાણે આવતીકાલે પણ હશે તો પછી આવતીકાલ પછીની આવતીકાલ એના પછીની આવતીકાલ આવતી 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 કેટલી આવતીકાલો, એટલે અનંત કાળ સુધી પણ એ હશે, એ પણ સિદ્ધ થઈ જાય છે. એવી આત્માની નિત્યતા અહીંયા સિદ્ધ થાય છે. પાના નંબર 279 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે, માટે એમ સમજવું કે આત્માને એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય માનવો તે બંને ભ્રમ છે, વસ્તુ સ્વરૂપ નથી. અમે જૈનો કથંચિત નિત્યા નિત્યાત્મક વસ્તુ સ્વરૂપ કહીએ છીએ, તે જ સત્યાર્થ છે. નિત્ય અને અનિત્ય એમ બંને નિત્ય અનિત્યાત્મક વસ્તુ સ્વરૂપ. નિત્ય અનિત્યાત્મક વસ્તુ સ્વરૂપ, નિત્ય અને અનિત્ય એવું વસ્તુનું સ્વરૂપ. કોઈ અપેક્ષાએ નિત્ય, કોઈ અપેક્ષાએ અનિત્ય. દ્રવ્ય અપેક્ષાએ નિત્ય, પર્યાય અપેક્ષાએ અનિત્ય. એવું અમે કહીએ છીએ. એટલે અમે જે જીનેશ્વર ભગવાનના મતમાં છીએ એ અમે એમ માનીએ છીએ કે આત્મા નિત્ય પણ છે અને આત્મા અનિત્ય પણ છે. આત્મા એકાંતે નિત્ય જ છે એમ માનવું એ પણ ભૂલ છે. કેમ કે અનિત્ય એવી પર્યાય એ પણ છે. આત્મા એકાંતે નિત્ય જ છે અને પર્યાય છે જ નહીં એમ માનવું એ મિથ્યા ભ્રમ છે. અને એક સમયની પર્યાય છે અને ત્રિકાળી નિત્ય દ્રવ્ય નથી એમ માનવું એ પણ મિથ્યા ભ્રમ છે. પોતે ત્રિકાળી ધ્રુવ ચિત્ત ચમત્કાર સ્વરૂપ નિત્ય દ્રવ્ય છે અને એની પલટતી અવસ્થા, બદલાતી અવસ્થા એ અનિત્ય છે, એ પર્યાય છે. હવે એ અવસ્થામાં જે નિત્ય ધ્રુવ એવા દ્રવ્યને દ્રષ્ટિમાં લેતો નથી તે મૂંડ અજ્ઞાની છે. નિત્ય વસ્તુને જે જાણતો નથી, જે નિત્ય વસ્તુને સ્વીકારતો નથી કે નિત્ય વસ્તુ છે, આત્મામાં જે નિત્ય અંશ છે, જે ધ્રુવ અંશ છે, જે કાયમ રહેવાવાળો અંશ છે, એનો જેને સ્વીકાર જ નથી, એનું એને લક્ષ્ય પણ નથી અને બહાર માત્ર પર્યાયની જ વાતને સમજે છે, એ બધા જ મિથ્યા દ્રષ્ટિ છે, એ મૂંડ અજ્ઞાની છે. જૈન દર્શનમાં પણ આ ઘણું બધું ઘૂસી ગયું છે. મૂળ નિત્ય વસ્તુ જે છે એનું લક્ષ કર્યા વિના બહારમાં જે કંઈ થઈ રહ્યું છે એમાં જ બધું કરવાનું છે. એટલે આખી બધી ક્રિયા 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 બધું અને એમાં પછી પોતાનું કરતા પણ પેલો અંદરમાં જે નિત્ય બેઠો છે એનો તો વિચારે કરતા નથી. એટલા બધા વર્ષોના વર્ષો સુધી દીક્ષા પાળે પણ અંદર આત્મતત્વ નિત્ય છે કેવું છે એનો વિચાર ન કરે અને બહાર પર્યાયમાં જે કંઈ ચાલી રહ્યું છે એમાં પોતાનું કરતા પણ સ્થાપે કે અમે આમ કરીએ છીએ, અમે તેમ કરીએ છીએ, આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. ઉપદેશ પણ આખો વર્ષોના વર્ષો સુધી એવો જ ચાલે પણ નિત્ય આત્મતત્વ જે છે એની તો દ્રષ્ટિ જ નથી થઈ. પર્યાયમાં જીવ મરે છે ન મરે એ માટે શું કરવું એના વિચાર ઘણા થાય, પુણ્ય પાપની વાત ઘણી થાય, શુભ અશુભ ભાવની વાત ઘણી થાય, પણ નિત્ય પોતાનું જે સ્વરૂપ છે એની તો કાંઈ વાત જ ન થાય. એટલા બધા ગુલકણા લોકો છે, પોતાના સ્વરૂપને ભૂલી ગયા, બીજું બધું જ યાદ કરે. જે બદલાય છે એનું લક્ષ્ય કરે, બદલાય છે એ બદલાય છે એમાં કાંઈક કરું, એમાં કાંઈક કરી અને હું સિદ્ધ થવું, એવી એક વિચિત્ર માન્યતા ચાલી રહી છે. પણ ભાઈ એ તો બધું એના કારણે બદલાય છે. જે બદલાય છે એને તું બદલતો નથી, એને તું બદલી શકતો નથી, એટલો જો તને સ્વીકાર થાય તો આ બધું સહેલું થઈ જાય. જે કંઈ શરીરના કાર્ય થવા, ખોરાક આવવો ન આવવો, ઉપવાસ થવો ન થવો, આ બધા જે કંઈ પરદ્રવ્યના કાર્યો થઈ રહ્યા છે, શરીરે જુદું દ્રવ્ય, ખોરાક જુદું દ્રવ્ય, એ બેનો સંયોગ થવો ન થવો, આ બધું એના કારણે થાય છે, એ બધાનું તું લક્ષ્ય કરે છે અને એમાં તું એમ માને છે કે હું કરું છું એમ કરીને એનું લક્ષ્ય કરે છે. પણ પેલું નિત્ય અંદર પોતાનું દ્રવ્ય પડ્યું છે એનો તો વિચાર જ નથી કરતો. ગુરુદેવ એ અહીંયા વાત કરે છે કે જે અવસ્થાઓ જે થઈ રહી છે એનો વિચાર કરે છે પણ ધ્રુવની તો દ્રષ્ટિ કરતો નથી. એ મૂંડ અજ્ઞાની છે, તે બહારની ચીજ શરીર આદિ જે અનિત્ય નાશવંત છે તેને ટકાવી રાખવા માંગે છે પણ એ વૃથા છે. એ ટકાવી રાખવા માંગતો હોય અથવા તો એમ કહીએ કે એની અંદર કાંઈક કરવા માંગતો હોય એનો અર્થ એક જ છે. પેલો જે ટકાવી રાખવા માંગે છે એ એક્સરસાઇઝ કરે છે, ખોરાક આમ વધારે લે છે તેમ કરે છે, એમ કરીને એની માન્યતા એમ છે કે હું શરીરને હૃષ્ટપુષ્ટ રાખું છું, એક્સરસાઇઝથી ફિટ રાખું છું, એમ કરીને એની માન્યતા છે. કેમ કે એની એની દ્રષ્ટિ ક્યાં છે કે શરીરને સારું રાખવું એનો આશય એવો છે, એનું ધ્યેય એવું છે. એટલે ક્રિયા તો બધી શરીરના લક્ષ્ય જ કરે છે, વધારે ખોરાક અંદર નાખે છે, વધારે એક્સરસાઇઝ કરે છે, આ બધું જે કરે છે તે, અને એ એમ માને છે કે આ બધું હું કરું છું. એનો ગોલ એ છે કે શરીરને હૃષ્ટપુષ્ટ તંદુરસ્ત સારું રાખવું. હવે બીજાની વાત સામે લઈએ કે જે જે તપ કરે છે, બાહ્ય તપ કરે છે, એ એમ માને છે કે આ શરીર જે છે એને કષ્ટ આપવાથી ધર્મ છે. એ પણ કઈ ખરેખર શરીરને કષ્ટ આપી શકતો નથી, એ ખોરાક નથી લેતો, ખોરાક નથી લેતો, અને એમ માને છે કે જે આ ખોરાક નહીં લઈ અને મેં શરીર ને કષ્ટ આપ્યું અને એ પ્રમાણે આ તપ કરું છું, એ શરીર સંબંધી જ વિચારે છે. પેલો એ શરીર સંબંધી વિચારે છે, આ એ શરીર સંબંધી જ વિચારે છે. કેમ કે તપ આખું શરીરમાં થાય છે. આત્મા ક્યાં છે, કેવડો છે, ને એ આત્મા કઈ રીતે તપ કરે એ વાત તો સમજતો નથી. આત્મા પરિપૂર્ણ વસ્તુ છે, એમાં પોતાને ઠરવાનું છે, એ જ એકમાત્ર તપ છે. પછી બહારમાં જે થતું હોય તે થાય, એના તરફ એ લક્ષ ના આપે, એ સાચું તપ તો છે, એ તો થતું નથી. ને શરીરને તપ કરાવવા બેઠો છે કેવી માન્યતા. ફેર એટલો જ છે બંનેમાં કે પેલાનો શરીરમાં જે તપ કરાવવા બેઠો છે એનો શુભ ભાવ છે, અને જેને શરીરને રૃષ્ટ પુષ્ટ કરવું છે એનો અશુભ ભાવ છે. પણ બંનેના ભાવ જે છે, બંનેના કારણ છે, એમાં આત્માની તો કોઈ વાત જ ના આવી. એમાં કહેવાનો આશય એવો નથી કે તપ ન કરવું, પણ એ કઈ વાત નથી. એ દ્વારા કઈ ધર્મ થતો નથી, એ દ્વારા આ શુભ ભાવને કારણે બંધ જ થાય છે, એમ કહેવાનો આશય છે. જે બાહ્ય તપ કરે છે એને શુભ ભાવ છે, એટલે શુભ ભાવને કારણે એને બંધ પડે છે, બીજું કઈ થતું નથી. આત્માને લક્ષ્ય તપ થાય તો સાચું તપ કહેવાય, નિદ્રા થાય. પોતાના સ્વરૂપનું લક્ષ રહેવું જોઈએ, અને પોતાના સ્વરૂપમાં રહે છે ત્યારે બહારમાં જે કંઈ થાય તે તરફ એનું લક્ષ જાય નહીં, એવું તપ થાય તો એ તપ કહેવાય, તો નિદ્રા થાય. એટલે દ્રષ્ટિ ક્યાં છે? આત્મા તરફ દ્રષ્ટિ છે, અને જે થાય છે એ બધું તપ જ છે. પણ આનું તો લક્ષ બહાર છે. એટલે ગુરુદેવ કહે છે કે બહારની ચીજ, શરીર આદિ જે અનિત્ય નાશવંત છે તેને ટકાવી રાખવા માંગે છે, પણ તે વૃથા છે, તેથી માત્ર ખેદ જ થાય છે. માટે દ્રવ્ય સ્વરૂપથી નિત્ય અને પર્યાય સ્વરૂપથી અનિત્ય એમ કથંચિત નિત્ય અનિત્યાત્મક વસ્તુ સ્વરૂપને જાણી અને નિત્યમાં દ્રષ્ટિ કરી અને સંપ્તવંત થવું, આ ન્યાય છે. બંનેને જેમ છે તેમ જાણવા, અનિત્ય ભાગ છે એને જાણવો જ પડશે. અનિત્યને જાણ્યા વિના એ પૂર્ણ જ્ઞાન ધરાવતો નથી, પ્રમાણ જ્ઞાન છે નહીં. અને પ્રમાણ જ્ઞાન પછી જ બેમાંથી નિશ્ચય અને વ્યવહારને જાણીને નિશ્ચય શું છે એનો સ્વીકાર કરીને એમાં આગળ વધવાનું છે. એટલે નિત્ય અને અનિત્ય બંનેને જાણીને પછી નિત્યનો સ્વીકાર કરી અને ત્યાં દ્રષ્ટિ કરવાની છે. દ્રષ્ટિનો વિષય અનિત્ય નથી, દ્રષ્ટિનો વિષય નિત્ય છે. દ્રષ્ટિનો વિષય નિત્ય છે, અનિત્ય તરફ દ્રષ્ટિ કરીને સ્થિરતા થઈ શકતી નથી. સાંખ્યમતવાળા વસ્તુને ત્રિકાળી નિત્ય માને છે, પલટતી પર્યાયને માનતા નથી. વેદાંત પણ એમ જ માને છે, અને સાંખ્યમતવાળા તો વધારે પછી આગળ એમ કહે છે કે પ્રકૃતિ જ બધું કરે છે, પ્રકૃતિને કરતા માને છે, પ્રકૃતિને એકાંતે કરતા માને છે. એ વાત આપણે આગળ સમજાવીશું કે એ માન્યતા પણ એમની ભૂલ ભરેલી છે, ને એની આપણે 13 ગાથાઓ કહી છે. સાંખ્યમતવાળા વસ્તુને ત્રિકાળી નિત્ય માને છે, પલટતી પર્યાયને માનતા નથી. જ્યારે બૌદ્ધ મતવાળા પલટતી પર્યાયને માને છે, ત્રિકાળી નિત્યને માનતા નથી. બંને વસ્તુને એકાંત સ્વરૂપ માનતા હોવાથી મિથ્યા દ્રષ્ટિ છે, એકાંતે માને છે એટલે મિથ્યા દ્રષ્ટિ છે. આચાર્ય દેવ કહે છે, અમે જૈનો તો વસ્તુ જેમ છે તેમ દ્રવ્ય સ્વરૂપથી નિત્ય અને પર્યાયથી પલટતી અનિત્ય માનીએ છીએ, અને તે જ સત્યાર્થ છે. આવી વાત છે, બહુ સરસ વાત કરી છે. આ રીતે આ કળશ 206 આપણે પૂરો કરીએ છીએ, અને પછી આ પછી જે 207 કળશ છે એની અંદર એ ક્ષણિક વાદને યુક્તિ વડે એને નિષેધવામાં આવ્યો છે, અને એ બધી વાત પછી આગળ આવશે. એના પછીથી કુલકુંદાચાર્ય ભગવાનની ગાથાઓમાં એ બધી વાત આવશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી